તારીખ 7/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 120
સ્વાનુભૂતિ દર્શન પાનું 116 165મો પ્રશ્ન છે. પ્રશ્નકાળ આપણે શરૂ કર્યો હતો કે બહારનું બધું કામ તો કરી લઈએ છીએ. બહારનું બધું કામ એટલે શું? ધર્મ સાધન, બાહ્ય ધર્મ સાધન, શાસ્ત્ર સ્વાધ્યાય, ત્યાગ, પૂજા ભક્તિ, બાહ્ય પરિણામથી તો કામ કરે છે. આ કરતો નથી એટલે અંતર્મુખ થતો નથી. તો અંતર્મુખ જવાના વિષયમાં પ્રશ્ન કર્યો છે કે કેવી રીતે કામ કરવું, અંતર્મુખ કેમ થવું, પ્રશ્ન એ છે. સમાધાન, ગુરુદેવે આંગળી ચીંધીને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે, પણ કોઈ ચલાવી ન દે, કોઈ ચલાવી ન દે. જવાનું પૂતે છે, ચાલવાનું પૂતે છે. ગુરુદેવે આંગળી ચીંધીને માર્ગ બતાવ્યો છે એટલે દિશા સૂચન કર્યું છે, દિગ્દર્શન કર્યું છે. કે તું સ્વભાવને રસ્તે જજે, સ્વભાવને ગ્રહણ કરજે, પણ પુરુષાર્થ કરીને એ દિશામાં પરિણમન તો પોતાને કરવાનું રહે છે. આકાશમાં બીજનો ચંદ્ર ન દેખાતો હોય તો આંગળી છીંધે અહીંયા જુઓ તમે, આંગળી સામું પણ જોવું પડે. આંગળી સામું જોવામાં હેતુ છે કે આંગળી કઈ દિશા બતાવે છે. આંગળી સામું જોયા કરે તો પણ ચંદ્ર ન દેખાય, આંગળી સામું જુએ જ નહીં તો પણ ચંદ્ર ન દેખાય. જે દિશા બતાવે છે એ દિશા બાજુ પોતે જોવું પડે. એમ શ્રી ગુરુની વાત અવધારે નહીં, લક્ષમાં ન લઈએ તો પણ માર્ગ ન મળે. અને માત્ર એમ કે આપ કૃપા કરો, આપ કૃપા કરો, આપ અમારું કરી દો તો પણ કઈ માર્ગ મળે નહીં. પુરુષાર્થ તો પોતે કરવાનો છે. એટલે પાત્ર જીવને પહેલેથી એ સમજણમાં હોય છે કે માર્ગદર્શન જે રીતે મળે એ રીતે મારે પુરુષાર્થ કરવાનો છે. એ રીતે પહેલેથી લક્ષમાં અથવા સમજણમાં હોવું જોઈએ. ગુરુદેવ દેખાડતા હતા કે આ વિભાવનો રસ્તો છે, તેમાં તીવ્ર ભાવ આવે કે મંદ ભાવ, શુભ ભાવ આવે તે રસ્તે તું જઈશ. જે વિભાવ બાજુનું પરિણમન છે એમાં તીવ્રપણે તો પરિણમવા જેવું નથી, પણ મંદ પરિણમન થાય માટે એ રસ્તે જવું ઠીક છે એમ નથી. તીવ્રપણે જતો હતો મંદતા આવશે, મંદતા આવ્યા વગર રસ્તો નહીં બદલાય. વિભાવોની તીવ્રતા તો ઘટાડવી જોઈએ, ઘટવી જોઈએ. રસની તીવ્રતા, રસમંદ થયા પછી રસ બદલવાનો છે, સ્વભાવ રસ આવવો જોઈએ. જે અવલોકનની પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસમાં રસ પકડાય છે. શું પકડાય છે? રસ પકડાય છે. વિભાવ પરિણામોમાં વિભાવ રસ પકડાય, કેમ કે એ સ્થૂળ છે એટલે પહેલા વિભાવ પરિણામોમાં વિભાવ રસ પકડાય. પછી જેમ સૂક્ષ્મતા આવે જ્ઞાનમાં, નિર્મળતા આવે જ્ઞાનમાં, તેમ તેમ જ્ઞાનમાં સ્વભાવ રસ પકડાય. ત્યારે દિશા બદલાય. કેમ કે ગ્રહણ કરનાર પણ જ્ઞાન છે અને પોતાના જ સ્વભાવને, જ્ઞાન પોતાના જ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે છે, પોતામાં કરે છે, પોતામાંથી કરે છે અને પોતાથી જ કરે છે. કરનાર પણ પોતે જ છે. જે વિભાવનો રસ્તો છે એમાં તીવ્ર ભાવ આવે કે મંદ ભાવ આવે તે રસ્તે તું જઈશ નહીં. એ રસ્તો જુદો છે અને આ રસ્તો જુદો છે. જુદો છે એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, ઉત્તર દક્ષિણ છે, પેરેલલ નથી, બાજુ બાજુમાં નથી, ઉલટી સુલટી દિશા છે. ક્ષણિક પર્યાયો હોય તેમાં રોકાઈશ નહીં. જ્ઞાનનો ક્ષોભ સંવિધો, થોડી રુચિ વધી, કોઈ સરળતા આદિ ગુણ થયા, હું ક્ષણિક ભૂમિકામાં નમ્રતા વગેરે આવ્યા, એમાં ક્યાંય રોકાઈશ? ક્ષણિક પર્યાયોમાં ક્યાંય રોકાઈશ નહીં. કેમકે શ્રી ગુરુ મૂળ જે આત્મ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, એ ગ્રહણ કરાવવા માંગે છે. ક્ષણિક પર્યાયો હોય તેમાં રોકાઈશ નહીં અને અનેક ભેદભાવો આવે તેમાં પણ રોકાઈશ નહીં. ભેદભાવો એટલે જુદા જુદા સ્તરના, જુદા જુદા પ્રકારના તને ભાવો આવે એમાં પણ રોકાઈશ. શાશ્વત આત્માને ગ્રહણ કરજે, બીજે ક્યાંય રોકાઈશ? એ પોતાનું ત્રિકાળી શાશ્વત સ્વરૂપ છે, એ જ અનંત શાંતિનું ધામ છે, અનંત સુખધામ પણ એ છે. એ સિવાય બીજું કોઈ વિશ્રામ સ્થાન નથી જીવને માટે, બીજું કોઈ વિશ્રામ સ્થાન નથી. પર્યાયો ગમે તેવી થાય તો પણ ક્ષણિક છે, કોઈ સ્થાયી પર્યાય છે. પર્યાયને ધ્રુવ તરફ લઈ જવી, મૂળ સ્વરૂપ તરફ લઈ જવી, અંતર્મુખ થઈને એ દિશા બદલવાની છે. શાશ્વત આત્માને ગ્રહણ કરજે, બીજે ક્યાંય રોકાઈશ નહીં. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને ત્યાં સુખ છે, એ સુખધામ તને મળશે. પહેલા તો વિશ્વાસ આવવો જોઈએ કે અનંત સુખનું નિધાન મારામાં જ રહ્યું છે, મારામાંથી જ મને સુખ મળશે, બીજે ક્યાંયથી મને સુખ. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. આમ રસ્તો બતાવતા હતા. આ ચર્ચા પાછળથી થઈ છે, કેટલીક ચર્ચાઓ ગુરુદેવની હયાતીમાં થઈ છે અને કેટલીક ચર્ચાઓ એમની બિન હયાતીમાં થઈ છે. એટલે વચનમાં વર્તમાન કાળ અને ભૂતકાળ એના ક્રિયાપદો આવે છે. આમ રસ્તો બતાવતા હતા, જો બીજે ક્યાંય રોકાણો કે પર્યાયમાં રોકાણો તો તને ચૈતન્ય ભગવાન આત્મા નહીં મળે. બીજે ક્યાંય રોકાણો એ તો પરલક્ષ છે, પરલક્ષ નો તો એકાંતે નિષેધ છે. પણ અવલોકનમાં આવે ત્યારે પર્યાયમાં પર્યાયના લક્ષ્ય પર્યાયનું અવલોકન થાય. પણ હેતુ પર્યાયના લક્ષ્ય પર્યાયનું અવલોકન કરવાનો હોવો જોઈએ નહીં. એમાં શું ચાલવી જોઈએ કે આમાં સ્વભાવ વિભાવ સ્વભાવ શું છે અને આત્મ સ્વભાવ 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 શું છે, અવલોકન ખોજની દ્રષ્ટિથી ચાલવું, સંશોધક દ્રષ્ટિથી ચાલવું જોઈએ. શોધક દ્રષ્ટિ ચાલુ રહેવી એ રીતે અવલોકન કરવાનું છે. એટલે બીજે ક્યાંય રોકાણો તો પણ આત્મા નહીં મળે, પર્યાયમાં રોકાણો તો પણ આત્મા નહીં મળે. કેમ કે બે બહિર આત્મ સ્વરૂપથી બહિર છે, બહાર બહાર છે. આત્મા છે એ અંતઃતત્વ સ્વરૂપ છે. કેવું છે? અંતઃતત્વ સ્વરૂપ છે અને એથી આ બધું બહાર છે. પર્યાય પણ બહાર છે, પરદ્રવ્ય તો બહાર છે. એ બંનેનું લક્ષ છોડીને અંતર મૂકવું જોઈએ ત્યાં સુધી દિશા નહીં બદલાય. પરિણામોનું અવલોકન છે, એમાં મર્યાદિત કાર્ય શું થાય છે કે પર લક્ષ છોડવાનું કાર્ય થાય છે. પર સાથેનો તારો જે સંબંધ છે એને ડિસ્કનેક્ટ કરવાની વાત છે. હું તારા અવલોકનમાં લાગ્યો રે, પરની સાથે તારે કાંઈ લેવા દેવા નથી. લાભે નુકસાન લાભે નથી ને નુકસાને નથી. હવે તારામાં તને તારામાં જે ભાવો છે એનું અવલોકન કરતા તારા સ્વભાવને શોધી કાઢજે એમ વાત છે. આમ બરાબર ચોખ્ખું કરી કરીને બતાવતા ગુરુદેવ શ્રી બહુ ચોખ્ખું કરીને સ્પષ્ટીકરણ ઘણું આવ્યું. ગુરુદેવના પ્રવચનોમાં અને ચર્ચાઓમાં સ્પષ્ટીકરણ ઘણું આવ્યું છે. પણ ચાલવાનું તો પોતાને રહે છે, કામ તો પોતાને કરવાનું છે, પુરુષાર્થ તો પોતાને કરવાનું છે. વિનયથી ગમે તેવો વિનય કરવામાં આવે કે આપ સર્વસ્વ છો, આપ જ બધું કરી દો છો, આપની કૃપા વગર કાંઈ થાય નહીં, આપ કૃપા કરો તો જ થાય. વિનય ગમે તેટલો કરે પણ એ વિનય કરનારને ખબર છે કે પુરુષાર્થ તો મારે કરીશ ત્યારે જ થવાનું છે. વિનય તો અહંભાવ મટાડવા માટે છે. જીવને અહંભાવ ઓછો નથી, અહંભાવ પણ ઓછો નથી, ઘણો અહંભાવ છે. એને ગાળવા માટે પોતે પોતાને પામરમાં પામર ગણાવે. પણ એ પામર પણ ગાવાનું છે પરમેશ્વર પદની પ્રાપ્તિ કરવા માટે. ગુણાટ ખાવે છે, એક ઘોડેથી ઉતરે તો બીજા ઘોડે ચડે ને. એમ છે, વિભાવના ઘોડે ચડ્યો છે, ત્યાંથી ઉતરે તો સ્વભાવ સ્વભાવ મચડે એમ છે. ઉતરે ત્યારે એકવાર તો એને પામરતા આવવી, અને પર્યાયમાં છે પણ પામરતા, પર્યાયની પામરતા તો છે, પર્યાયની પામરતાનો સ્વીકાર કર્યા વિના સીધું પરમેશ્વર પર જોવા મળે એમ બનવાનું નથી. કેમ કે પામરતા તો પામરતા છે, સ્વીકારે કે ન સ્વીકારે, દીનતા તો દીનતા જ છે. બરાબર ચોખ્ખું કરીને બતાવતા હતા, પણ ચાલવાનું તો પોતાને રહે છે. શુભ ભાવ વચ્ચે આવતા જશે, પણ તેમાં રોકાઈશ નહીં. શુભ અશુભ બંને આવે છે, અશુભ માટે કોઈને વિવાદ નથી કે શુભ ભાવ ભલે આવે, એ તો ન જ આવવા જોઈએ, એ વાત સ્પષ્ટ છે. સ્થાયી ભૂમિકા પ્રમાણે આવ્યા વિના એવી જ રીતે શુભ ભાવ છે એ પણ આવ્યા વિના એ પણ ભૂમિકા પ્રમાણે આવશે. એ શુભાશુભમાં ક્યાંય રોકાવા જેવું નથી, આવશે ભૂમિકા પ્રમાણે આવ્યા વિના નહીં રહે, પણ ક્યાંય રોકાવા જેવું નથી, પણ તેમાં રોકાઈશ નહીં. અંદર સાધનામાં સાધક દશાની પર્યાયો પ્રગટ થશે, તેમાં પણ રોકાઈશ, આગળ ચાલીશ, ત્યારે સાધક દશાની પર્યાયો પણ આવશે, એ પણ રોકાવાનું સ્થાન નથી. એટલે પહેલું પૂર્ણતાનું લક્ષ્ય કરાયું છે, તારે પૂર્ણતા ન પ્રગટે ત્યાં સુધી કાંઈ રોકાવાનો પ્રશ્ન રહેતો નથી. અધૂરી પર્યાયમાં રાજી થઈ જવાની જરૂર નથી, કેમ કે તારો અધિકાર પૂર્ણ પદને લેવાનો છે, પછી અધૂરા પદમાં શું કરવા તું રાજી થાય. સ્વરૂપે તું પૂર્ણ છો, અવસ્થાએ પૂર્ણતાને પ્રાપ્ત કર, તારો અધિકાર છે. એ અનાદિનો અધિકાર છે, એટલે કે અમારો જન્મ સિદ્ધ છે, આ ઘરમાં અમારો જન્મ થયો એટલે અમારો આ ઘર ઉપર જન્મ સિદ્ધ છે. ત્યાં તો જન્મ ત્યારથી છે, અહીં તો આ તો અજન્મ પદાર્થ છે, અનાદિથી અધિકાર છે, પૂર્ણતા જ મળવી. એટલે અંદર સાધનામાં સાધક દશાની પર્યાયો પ્રગટશે, પણ તેમાં રોકાઈશ નહીં. એમાં તને સુખ શાંતિ મળશે, પણ અધૂરી હશે. અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવશે, તેમાં પણ રોકાઈશ નહીં. મતું શ્રુત જ્ઞાન, પછી કોઈવાર અવધિ જ્ઞાન પ્રગટ છે દેવલોકમાં જાય ત્યાં, બંને કો અવધિ શું અવધિ બી છે, જ્ઞાન પ્રગટ છે. મુનિ દશામાં કદાચ મનોપર્યાય જ્ઞાન પણ પ્રગટ છે, એ પણ રોકાવાનું સ્થાન નથી. જીવ રોકાય છે ક્યારે, એ બીજાની સામે જોવે છે ત્યારે. આને આને આટલું નથી ને મને આટલું છે એમ જે આવ્યું, એટલે ગડબડ થઈ ગઈ બધી. કોને શું છે ને કોને શું નથી એ વાત આપણે લક્ષમાં લેવાની બિલકુલ જરૂર નથી. ભાવના બીજા માટે એમ રાખવી કે સૌ પૂર્ણ પદને પામો. પલદેવ લીધો છે ને પત્ર, કે આ આત્મા માટે જેવા ભાવ છે એવા જ ભાવ જગતના બીજા બધા આત્માઓ માટે છે. એમાં ભવ્ય અભવ્યનું પણ નાની કે તીર્થંકર થાય જોતા નથી. બસ ભાવના રાખો, બાકી કોઈનું પરલક્ષ કરવા જેવું નથી. તો રોકાઈ જઈશ કે એની પાસે આ નથી ને મને આ છે, એને ન સમજાણું ને મને સમજાણું. છતાં તને બીજા ઉપર ઉપયોગ જાય એના ગુણ જોવાનો પ્રયત્ન કરજે. કાલની ચર્ચામાં આવ્યું છે બીજાના અલ્પ ગુણો પ્રત્યે પણ પ્રીતિભાવ, એમ કરવાને તને છૂટ છે. ભલે તારાથી અલ્પ ગુણ હોય તો પણ પ્રીતિ કરજે અને ભાવના રાખજે કે એ પણ પૂર્ણ પદને પામે. બાકી એ સિવાય એ મર્યાદા થઈ ગઈ, એને પરમે જોવાની એ મર્યાદા થઈ ગઈ. એનું ઉલ્લંઘન કરીને બહાર જઈશ તો તને નુકસાન થઈ, નુકસાન આપવી પડશે. અનેક જાતના જ્ઞાનના ભેદો આવશે, તેમાં પણ રોકાઈશ નહીં. આ પ્રકારે અનેક રીતે કહેતા હતા, અનેક રીતે કહેતા હતા, ક્યાંય રોકાવા જેવું નથી. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તેમાં તું જજે, તે રસ્તે જજે. શાશ્વત દ્રવ્ય છે એ નિજ પરમાત્મ સ્વરૂપ છે, પોતાનું જ પરમપદ છે. એને ગ્રહણ કરજે, એ ગ્રહણ કરવાના રસ્તે તું જજે. એ મૂળ માર્ગ એ છે, અંતર્મુખ થઈને, અંતરાત્મા થઈને પરમાત્મ પદનું અવલંબન લેવું, એ મૂળ વાત છે. તને શુદ્ધતાની પર્યાય તેમાંથી પ્રગટ થશે, એમ કરતા તને શુદ્ધતાની પર્યાય પ્રગટ થશે. ઠીક છે, છતાં પણ પર્યાય દ્રષ્ટિ સાધકને નહીં હોવાથી ત્યાં એ રોકાતો નથી. અનંત કાળમાં જીવને પોતાનો સુખ શાંતિ અને આનંદનો અનુભવ નથી થયો, એવો પ્રથમ અનુભવ સમ્યક દર્શન પ્રાપ્ત થવાના કાળમાં થાય છે. અપૂર્વ આનંદ, અપૂર્વ શાંતિ, છતાં પણ એની દ્રષ્ટિ પોતાના પરમાત્મા પદ ઉપર હોવાથી એ આનંદની અને એ સુખની દ્રષ્ટિ થતી નથી, એને ગૌણ કરી જાય છે. મુખ્ય એવું જે પોતાનું સ્વરૂપ, એમાં જે અનંત આનંદની અનંત સુખ શાંતિ જોયા, એની પાસે જે પ્રગટ થયા એ તો અનંતમાં ભાગે થયા, એટલે એની મુખ્યતા આવતી નથી. અપૂર્વ પ્રગટ થયું છતાં પણ એની મુખ્યતા નથી આવતી. એવી સાધક દશા હોય છે, યથાર્થ સાધક દશા એવી હોય છે. અથવા સમ્યક દ્રષ્ટિ એવી દ્રષ્ટિ છે કે જે પોતાના પરમાત્મા સ્વરૂપ સિવાય બીજાને દ્રષ્ટિમાં લે. આનંદ પેટો એ જ્ઞાને જાણ્યું, અનુભવ્યું, તો પણ દ્રષ્ટિ ફરતી નથી. કેમ કે દ્રષ્ટિનો વિષય એટલો મહાન છે, એની આગળ કોઈ મહાન નથી. આ તો હજી જગન્ય અંશે આનંદ પ્રગટો છે, પણ કેવું જ્ઞાન થશે ત્યારે તો પરમાનંદ પ્રગટ થશે, પૂરેપૂરો પૂર્ણ આનંદ પ્રગટ થશે. તો પણ દ્રષ્ટિ નિજ પરમાત્મા દ્રવ્યને છોડતી નથી. એમ કરી કરીને માર્ગ બતાવતા હતા. એ રીતે ઘણી વાતો કરી છે. બાકી ચાલવાનું તો પોતાને જ રહે છે. એ વાતો અંદરથી પોતાનું જે પરિણમન છે એમાં ઉલટી દિશાનો પુરુષાર્થ તો મુસ્તો ચાલે છે. અનાદિથી ચાલે છે. એ કંઈ વિર્યગુણ પરિણમ્યા વગરનો તો છે નહીં. એની દિશા તો બદલવી રહી છે. એકલા નાયક દ્રવ્યને પકડજે. શું કહે છે? એકલા નાયક દ્રવ્યને પકડજે. નાયક ભગવાનમાં બધું ભર્યું છે. આત્મ સ્વરૂપમાં બધું ભર્યું છે. બધું ભર્યામાં કોઈ એમ કે ભાઈ મારે તો આ બધું બહારના પદાર્થોની જરૂર છે એ બધું થોડું છે. બહારના પદાર્થોની જરૂર છે એ ભ્રાંતિ છે, એ છૂટી જશે એટલે એની અપેક્ષા નહીં થાય. તો ભ્રાંતિથી એની અપેક્ષા છે કે એમાં સુખ મળે એ તો વસ્તુ સ્થિતિ છે નહીં. નાયક ભગવાનમાં બધું ભર્યું છે, તેમાંથી તને બધું મળશે. તેમાં બધી નિધિ છે તે તને મળશે. અનંત ગુણોનું નિધાન છે, એમાં કોઈ ખામી નથી, ક્ષતિ નથી, ખોડખાપણ નથી. પ્રભુ તું સમ બાત પૂરા. સહેજાનંદજી નું પદ છે, સહેજાનંદ ચલ સુખ પાવે. કોઈ વાતે તું અધૂરો નથી. તેમાં બધી નિધિ છે તે તને મળશે. આમ પીંખી પીંખીને બતાવતા હતા. બતાવતા હતા પણ ચાલવાનું તો પોતાને બતાવ્યું. સારી તો તેઓ શ્રી બધું બતાવી દીધું પણ ચાલે કોણ? બધું બતાવી દીધું પણ ચાલે કોણ? જો આમ માર્ગ છે, જો આમ માર્ગ છે, જો આમ માર્ગ છે, પણ પોતાના પરિણમન તો પોતાને કરવાનું છે. ચાલવું એટલે અહીંયા પરિણમન પરિણમન છે, એ ચાલ છે. ચાલવાનું તો પોતાને છે. તેઓ શ્રીએ બધું બતાવી દીધું પણ ચાલે કોણ? જાણ્યા કરે અને આ આ આવું છે, આવું છે એમ કર્યા કરે, અને આ વિભાવ છે, આ પર્યા છે એમ વિચાર કર્યા કરે પણ ચાલે કોણ? ચાલવાનું તો પોતાને છે. હા, એમાં શું થાય છે? એવી પણ યોગ્યતા હોય છે કેટલાક જીવોની કે સાંભળ્યાનો સંતોષ તો બહુ સારું સાંભળવા મળે છે. આપણને બહુ સરસ સાંભળવા મળે, એનો સંતોષ પકડી લઈએ એમ, અથવા સમજવા મળે છે. જો સાંભળવા મળે છે અથવા સમજવા મળે છે, પણ એ સંતુષ્ટ થવા માટે ને જે સમજાણું, પછી એક ડગલું આગળ ચાલવાનું છે, એનું અમલીકરણ કરવું, અથવા સ્વલક્ષી જ્ઞાન અમલીકરણના પર્યાયનું ઉત્પાદક હોય છે. આવું જ્ઞાનની યથાર્થ સમજણને અને અમલીકરણને એક સાંકળના આ અંકોડાની જેમ સંબંધ છે, જોડાયેલી વાત છે. જ્ઞાન કોરું જ્ઞાન જોઈએ એ જ્ઞાન નથી, અમલીકરણમાં આવે તે જ્ઞાન છે. સ્વલક્ષી જ્ઞાનનો આ સ્વભાવ છે. પરલક્ષી જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જાણીને પછી મૂકી દે છે વાત પડતી. એ જાણ્યું એનો કોઈ સદુપયોગ નથી, અથવા એ જાણ્યું એની કોઈ સફળતા નથી, નિષ્ફળ જાય છે. ચાલવાનું તો પોતાને છે, ગુરુ રસ્તો બતાવે પણ ચલાવી કોણ દે? મોઢામાં કોળીઓ મૂકે પણ જીભ ચલાવી ગળે ઉતારવાનું તો પોતાને રહે છે. લાપસી છોડી દીધી, કોળીઓ ભરીને મોઢામાં મૂકી દીધો, હવે ચાવવું ને ગળે ઉતારવું તો પોતાને છે, એ તો કોઈ બીજા કરી દે એમ. એટલે હદ સુધી ગુરુદેવે સમજાવ્યું છે એમ. છતાં પોતાને ચાલવાનો ઉત્સાહ ને ઉમંગ ન આવે એનો તો કોઈ ઉપાય નથી. પોતાને ભાવના આવવી જોઈએ. ખરેખર તો આત્મકાર્ય કરવાની ભાવના લઈને જ શ્રવણ કરવા બેસવું જોઈએ. યથાર્થ શ્રવણ કરવાની પદ્ધતિ આ છે. એટલે જ્ઞાનીએ ભાવના ઉપર બહુ વજન આપ્યું છે. એનું કારણ એ છે કે ભાવના વિનાનું તારું જ્ઞાન શુષ્ક થઈને કોરું થઈને નકામું જશે. ભાવના પહેલાં રાખજે. કૃપાળુ એવું કહ્યું ને, જ્ઞાની પાસેથી ભક્તિ માગજે, જ્ઞાન નહીં માગતો. એમાં એ વાત છે કે તારી ભાવના પોતાને પુરુષાર્થ કરવાનો છે. એટલા માટે કે છે, સાંભળીને પણ જેવો પુરુષાર્થ કરતા નથી એટલા માટે આ સ્પષ્ટીકરણ આપે છે. માર્ગ દેખાડનારા આ પંચમ કાળમાં કોણ મળે? જગત ઉપર દ્રષ્ટિ કરે, કરોડો અબજો માણસથી ભરેલું આ જગત છે, એમાં માર્ગ દેખાડનારા કોઈ મળતા નથી. બાકી તો બધું અનંત વાર થઈ ગયું. પુણ્યના યોગે બધા પુણ્યના સંયોગો મળી ચૂક્યા, દેવલોકનો દેવ પણ થઈ ગયો, અને એ બધું અનંત વાર થઈ ગયું. પૂર્વાનું પૂર્વ છે, કાંઈ અપૂર્વ નથી. આ વસ્તુ અપૂર્વ છે, આ વસ્તુ છે તે અપૂર્વ છે. માર્ગ દેખાડનારા પંચમ કાળમાં કોણ મળે? દુનિયામાં જુઓ તો બધા ક્યાંક ને ક્યાંક અટકેલા પડ્યા હોય છે. આ તો સહેજે સમજાય એવી વાત છે. જે દુનિયાના રસ્તે જાય છે, દુનિયાદારીના કામકાજમાં પડ્યા છે, એ તો સ્વાભાવિક રીતે જ તે આ બાજુ નથી ચાલતા, એટલે એનો તો કોઈ ઉપાય નથી. પણ જે ધર્મના ક્ષેત્રમાં આવે છે એ પણ મૂળ વસ્તુ નથી મળતી, તો ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. સાધન શું કેવું આ વિશે વિચાર ભેદે હોવાથી અનેક રીતે લોકો પ્રવૃત્તિ કરે છે, પોતપોતાની રીતે કરે છે. ક્રિયા એ ચડે તો ત્યાગમાં, વ્રત નિયમ સંયમમાં ચડે છે, શાસ્ત્રમાં ચડે છે તો એમાં ક્ષોભ સંબંધારીને અટકે છે, પૂજા ભક્તિ ચડે છે તો એમાં અટકે છે, ધ્યાનાદિકમાં ચડે છે તો યોગને ધ્યાનની પ્રક્રિયામાં અટકે છે. આ બધા સિવાય કરવું શું એમ થાય? બધાનો પ્રશ્ન એ ઉઠાવ્યો છે, અંતર્મુખ થવાની વાત છે. ત્યારે એક ભૂલ થવાનો એવો પણ પ્રકાર બને છે કે બીજા બધા પરિણામો તો સ્પષ્ટપણે બહિર્ભાવ જોવામાં આવે છે, પણ ધ્યાન તો અંતર્મુખ થવાની પ્રક્રિયા છે એમ સમજીને પણ ઉત્કૃષ્ટ સાધન જે ધ્યાન છે એને ગ્રહણ કરે છે. પણ એમાં પણ વિધિએ ગ્રહણ કરે કે અવિધિએ ગ્રહણ કરે, આટલો એની અંદર ભેદ છે. એ જ્યાં સુધી ન પકડાય તો અવિધિએ કરવા જાય તો પણ એ કામ થાય નહીં, નુકસાન તો થાય. એટલે જ્ઞાન વિના ધ્યાન નથી, જ્ઞાન વિના ધ્યાન નથી, અને રુચિ વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના ધ્યાન એટલા માટે નથી કે ધ્યાન તો એકાગ્ર થવાનું છે, એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે. શેમાં એકાગ્ર થવું? કે જે સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું હોય તેમાં એકાગ્ર થવું, સ્વરૂપ ધ્યાન કરવાનું છે ને. તો સ્વરૂપનું જ્ઞાન થયા વિના સ્વરૂપનું જ્ઞાન થાય એ કેવી રીતે બનવા યોગ્ય છે કે નથી બનવા યોગ્ય? તો જેનાથી પોતે અજાણ્યો છે એનું ધ્યાન ક્યાંથી કરશે? સસલાના શિંગડાનું ધ્યાન થાય? ન થાય. કેમ કે સસલાના શિંગડા છે ને ત્યાં જોયા નથી, ધ્યાન કેવી રીતે થશે? વસ્તુ જ્ઞાનમાં આવે એમાં એકાગ્ર થાય, સ્વરૂપ જ્ઞાનમાં આવે એમાં એકાગ્રતા આવે. સ્વરૂપ જ્ઞાન વગર તો ધ્યાન નથી, અને સ્વરૂપની રુચિ વિના સ્વરૂપનું જ્ઞાન પ્રત્યયની બીજું બધું જ્ઞાન થાય પણ સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. ભેદ પ્રભેદનું, દ્રવ્યગુણ પર્યાયનું, બધું ઉપાદ્વય ધ્રુવનું અનેક પ્રકારે જ્ઞાન થાય, પણ આત્મ સ્વરૂપનું જે અભેદ સ્વરૂપનું જ્ઞાન છે તો અભેદની રુચિ વગર થાય. રુચિ ભાવના સાથે હોય છે. પાયામાં વાત ક્યાં આવી? ભાવના ઉપર આવી. જે જીવ ભાવના વાળો છે એને આ માર્ગની અંદર પ્રવેશ થઈને આગળ વધવાના પૂરા ચાન્સીસ છે. ભાવનાની ખામી એ પાયામાં બધી ખામી પૂરી ખામી છે એમ સમજી લેવું. એ ભાવનાની ખામી છે એ પૂરી ખામી છે એમ સમજી લેવું. અને જેટલી ભાવના બળવાન એટલું કામ થવાનું સુગમ ને સરળ. કામ અઘરું ક્યાં સુધી છે, કામ કઠણ ક્યાં સુધી છે, એ ભાવનાની ખામી છે ત્યાં સુધી. બેન્સે ત્યાં સુધી લીધું કે ભાવના આગળ 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એક પરમાણુ પણ શૂન્ય ન થાય, એક પરમાણુનો પણ નાશ ન થાય, શૂન્ય થવું એટલે નાશ થવો. તો કે ભાવનામાં એટલું બળ છે કે 14 બ્રહ્માંડ એટલે આખા જગતને એ ભાવનાને અનુકૂળ થવું પડે એનો અર્થ એમ. કોઈ કે મને આ નડે છે, કોઈ કે મને આ નડે છે, મને આ સંયોગ નડે છે, મને આ પરિસ્થિતિ નડે છે, તારી ભાવના ઓછી છે. ભાવના પાસે બધાને નમવું કુદરત એને દાસી થઈને કામ કરે છે એમ છે. જબરજસ્ત ભાવનાની અંદર ફોર્સ રહેલો છે. આપણે પાણીનું દ્રષ્ટાંત આપીએ છીએ. ભાવના સ્વભાવે કોમળ છે, પણ સ્વભાવે કોમળ હોવાથી મક્કમતા ઓછી છે એવું નથી. ભાવનાવાળાનો ભાવનાનો પર્યાય કોમળ છે, પણ એની મક્કમતા વજ્ર પણ એની પાસે ઉપમા આપવામાં ઓછું પડે, વજ્રને ગાળી નાખે. મકમતાનો ગુણ છે એ યથાર્થ ભાવનાનો સ્વરૂપ છે. યથાર્થ ભાવનાનું સ્વરૂપ એવું છે, મકમતા એવી હોય. પછી એમાં એને કોઈ નડતર નથી, પોતાની ઢીલાશ એ જ નડતર છે. ભાવનાની ઢીલાશ એ નડતર છે. ભાવનાનું બળવાન પણ આને કોઈ નડતર નડતર નથી. એ તો કોઈને ગણકારે જ નહીં. પછી ક્યાં સવાલ? જરૂરત માંથી ભાવના ઉભી થઈ છે. જરૂરત છે એ કારણ છે, ભાવના છે એનું કાર્ય છે. ભાવના કે કર્યું છે કે એનું તો લોજિક એમને આપ્યું હતું, ગણિત પણ આપ્યું હતું કે પુણ્યનું ફળ મળે છે કે નહીં, એમાં કુદરત બંધાયેલી છે કે નહીં, પાપનું ફળ મળે છે એમાં કુદરત બંધાયેલી છે કે નહીં, કે છે. તો બે અશુદ્ધ પરિણામ છે એની સાથે કુદરત બંધાયેલી છે, ત્યારે આ તો વિશુદ્ધ પરિણામ છે. એના સાથે તો કુદરત બંધાવી જ ને, અશુદ્ધિ સાથે કુદરત બંધાયેલી છે તો શુદ્ધિ સાથે કુદરત કેમ ના બંધાયેલી હોય? બસ બંધાય જ. એ ચર્ચા થઈ હતી, પૂછ્યું તો ત્યારે પાછળ વૈચારિક બેકગ્રાઉન્ડ શું છે. ભાવના પાસે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એની પાછળનો ભૂમિકા શું છે? સીધી વાત છે, શુભાશુભ ભાવ પાસે જો કુદરતી એનું ફળ આપતી હોય તો ભાવનાને કુદરત કેમ ફળ ન આપે? એમાં શંકાનું સ્થાન ક્યાં રહે છે? એ શંકા કરવાની જગ્યા જ નથી ત્યાં તો. દુનિયામાં જુઓ તો બધા ક્યાંક ને ક્યાંક અટકેલા પડ્યા હોય છે. કોઈ આટલું વાંચી લે એ જ વાત કરી છે, કોઈ શાસ્ત્ર વાંચી લે, આટલું વાંચી લે એટલે કેટલાક શાસ્ત્રો વાંચી લે, કોઈ વ્રત તપ ત્યાગ કરી લે, કોઈ ભક્તિ કરી લે અને કોઈ ધ્યાન કરે, એ જ વાત લીધી છે હમણાં. એવું ધ્યાનમાં ભગવાન દેખાણા, કાંઈક અજવાળા દેખાણા, એમ કોઈ ક્યાંક ને કોઈ ક્યાંક અટકે છે. મૂળ સ્વરૂપના જ્ઞાન વિના ક્યાંક ને ક્યાંક અટકે છે. ત્યાગ કરવાવાળા ત્યાગમાં સંતુષ્ટ છે, શાસ્ત્રમાં કરવાવાળા સૂક્ષ્મ જ્ઞાનમાં સંતુષ્ટ છે. શું જે કાંઈ કરે એનો અહંભાવ પર્યાય દ્રષ્ટિને લઈને આવે છે. સ્વરૂપ ધ્યાનમાં તો ધ્યાનની પર્યાયનો અહંભાવ એટલા માટે નથી થતો કે ધ્યાન સ્વરૂપનું છે, ધ્યાન ધ્યાનનું નથી એમ છે. એમ કોઈ ક્યાંક તો કોઈ ક્યાંક અટકે છે. ભ્રમણામાં ક્યાંક ને ક્યાંક ભૂલા પીડા હોય છે, ભૂલા પડે છે ભ્રમણામાં, સાચો રસ્તો નહીં મળવાથી ક્યાંક ને ક્યાંક ભૂલે છે. એમ કે જ્ઞાનીઓ આવું બધું કરે છે તો આપણે પણ કરીએ, એમ કઈ નકલ કરવાથી તો રસ્તો ન મળે. અહીં તો ભ્રમણા થવાનો અવકાશ જ નથી. આ તો એટલું બધું સરસ સ્પષ્ટીકરણ આવ્યું છે એમ કે ભ્રમણા થવાનો અવકાશ જ નથી, કઈ ભૂલો પડે એવું નથી. દૈવ દ્રષ્ટિમાં ભૂલવાનું સ્થાન નથી. ભૂલવાનું સ્થાન તો પર્યાય દ્રષ્ટિમાં છે, દૈવ દ્રષ્ટિમાં નથી. એટલે કે યથાર્થ માર્ગદર્શન મળ્યા પછી ચાલવાનું જ પોતાને બાકી છે, અથવા આગળ વધવાનું બાકી છે. જે કાંઈ કરવાનું છે એમાં આગળ વધવાનું બાકી છે. એ રીતે અહીંયા સ્પષ્ટ રીતે એમ કહ્યું છે કે પર્યાય અને ભેદોમાં કે શુભ ભાવમાં નહીં રોકાતા પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે જવાનું છે. અંતર તત્વ છે અને તો જ અંતર્મુખતા આવે, નિતર ના આવે તો જ અંતર્મુખતા આવે. વિધિમાં તો 15મી ગાથાને વિધિ લીધી છે, સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. અંતર્મુખતા છે એમાં જ્ઞાન જ્ઞાનને લીધે છે, સ્વરૂપને લક્ષમાં લઈને. આમે જ્ઞાન તો જ્ઞાનને વેદે છે, પણ પરલક્ષમાં એ વેદન છે માલુમ પડતું નથી. સ્વલક્ષ જ્ઞાન જ્ઞાનને વેદે એટલે સહજ અંતર્મુખતા આવે છે. એ અંતર્મુક્તા થવી અપૂર્વ છે. બહિર્ભાવે તો બધું કર્યું છે, અંતર્મુક્તા થવી અપૂર્વ છે. એ જીવે કર્યું નથી. આશા નથી.